أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد، اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا، اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. السلام عليكم ورحمة الله وبركاته. આજે ઈદ ઉલ અધાનો દિવસ છે. તમને બધાની ઈદની મુબારકી છે અને ઇન્શાલ્લાહ આવતા વર્ષે ફરી હયાત થશું તો આપણે આ ઈદની અરાફાની અમાલમાં સામેલ થશું. આજથી આપણી ચર્ચા સૂરા અન નજમથી ચાલુ થશે, જે કુરાન મજીદનો 53rd સૂરા છે. આપણે આ સૂરાની આયતોને ચાલુ કરીએ તે પહેલાં મને આ સૂરાનું થોડુંક બેકગ્રાઉન્ડ આપવું છે. સૂરતુન નજમ કુરાનનો 53rd સૂરા છે, પણ મુફસ્સિરીનનું કહેવું છે કે આ સૂરા કે જે મક્કામાં નાઝિલ થયું હતું તે મક્કાના પાછલા દિવસોમાં નાઝિલ થયું હતું. જ્યારે આપણે આ સૂરાની આયતો તરફ નજર કરીએ છીએ તો લાગે છે કે મિઅરાજ પછી તરત જ આ સૂરા નાઝિલ થયું, કારણ કે આયતો 13 થી 18 સુધી મિઅરાજના બારામાં છે કે જે રસૂલ મક્કામાં રાતના મિઅરાજ માટે ગયા હતા. એ સમયે રસૂલે ખુદાનો પીરિયડ ઘણો જ લો હતું, એટલે કે મક્કાના લોકો એને ઘણા જ હેરાન કરતા હતા અને રસૂલના દિલને ઘણો જ ધક્કો પહોંચતો હતો લોકોના બિહેવિયર તરીકે, ખાસ કરીને જ્યારે તાઇફમાં લોકો પણ એનું માન અપમાન કરે છે તો રસૂલ તાઇફની બારે એક ઝાડ નીચે બેઠા હોય છે અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે દુઆ કરે છે કે આ લોકો મને સમજતા નથી. અને એના પછીના જ વર્ષે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેના પ્યારા નબીને મિઅરાજ બક્ષે છે. હવે સૂરાના નામ ઉપર આવીએ. અન નજમ કે જેનું અર્થ થાય છે સિતારો, આ સૂરાની પહેલી જ આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા સિતારાની કસમ ખાય છે કે જ્યારે તે આથમે છે. અન નજમુ ઇધા હવા, અમુક મુફસ્સિરીન લખે છે કે આ પહેલો સૂરો છે કે જે મક્કામાં પબ્લિકલી રિસાઇટ કરવામાં આવ્યો હતો. તો આપણે રસૂલ ખુદાની બાયોગ્રાફી તરફ નજર કરશું તો 23 વર્ષોની નબુવતમાં 10 વર્ષ તેઓ મક્કા રહ્યા હતા અને બાકીના 13 વર્ષ મદીનામાં હતા. પહેલાં 3 વર્ષો મક્કામાં પ્રાઇવેટ ઇન્વિટેશન હતા, રસૂલ ખુદા લોકો સાથે સિક્રેટલી મળતા હતા. અને 3 વર્ષો બેસા પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા તે મશહૂર આયા નાઝિલ કરે છે. હવે અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલને કહે છે કે તમે તમારા કુટુંબને અને પૂરા બની હાશમના કબીલાને આ મેસેજ સંભળાવો. તો આપણે જોશું કે પહેલાં થોડા વર્ષોમાં થોડાક જ સૂરા નાઝિલ થયા હતા અને તે પણ બની હાશિમના કબીલાને અને અમુક ઇન્ડિવિજ્યુઅલ્સને સંભળાવવામાં આવ્યા. રસૂલે ખુદા પોતે પડીને સંભળાવતા, પણ આ બધું સિક્રેટલું પ્રાઇવેટલી કરવામાં આવતું. મુફસ્સિરીન કહે છે કે સૂરા નજમ પહેલો સૂરા છે કે જે પબ્લિકલી પડવામાં આવ્યું હોય, જે મોમિનીન અને કાફિરો બધા સાંભળી શક્યા. સૂરા અન નજમ કુરાનમાં એક ફેમસ સૂરામાંથી છે. ખાસ કરીને જેઓ કુરાનના રિસાઇટર્સ છે, જેને આપણે અરેબિકમાં કારી કહીએ છીએ, તેઓ પણ આ સૂરાને પડવાનું પસંદ કરે છે. કારણ કે તેની આયતો રાઇમિંગ છે. કુરાનમાં અમુક આયતો છે જેનું રિધમ બીજી આયતો કરતાં ઓછું છે. આ સૂરા એક યુનિક સૂરા છે, કારણ કે એનું કોન્ટેન્ટ, એની સ્ટાઇલ, એનું રિધમ આંખો માટે ઘણું જ એટ્રેક્ટિવ છે. એટલે આપણે જોશું કે સૂરતું નજમનું હિફ્સ કરવું, મોઢે કરવું સહેલું છે. આ સૂરાની 62 આયતો છે. તમને લાગશે કે આ બહુ લાંબો સૂરા છે, 62 આયતો, એટલે એમ લાગે કે આટલી બધી આયતો છે, પણ આ સૂરાની આયતો નાની નાની છે. આ સૂરાને આપણે 7 સેક્શન્સમાં ડિવાઈડ કરી નાખશું. હું તમને એનું એક ઓવરવ્યૂ આપવા માંગુ છું, ત્યારબાદ આપણે તેનું ઊંડાણમાં ચર્ચા કરશું. આ સૂરાના 6 થીમ્સ છે, 6 સબ્જેક્ટ્સ છે. પહેલી 6 આયતોમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક ઇન્ટરેસ્ટિંગ કનેક્શન કરે છે સિતારા અને કુરાનના નુઝુલનો. આ બે વસ્તુઓ, કુરાનનું નુઝુલ અને સિતારાઓની વચ્ચે કોઈ જાતનું કનેક્શન દેખાતું નથી, પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા સિતારાની કસમ ખાય છે જ્યારે તે આથમે છે, વેન ઇટ ઇઝ સેટિંગ. ત્યારબાદ અલ્લાહ કુરાનના બારામાં બોલે છે. તો મુફસ્સિરોનું કહેવું છે કે કુરાન અને સિતારાની વચ્ચે એક કનેક્શન જેવું લાગે છે. તો આ પહેલું સેક્શન છે. પછીની આયતો વર્સ 13 ટુ વર્સ 18માં અલ્લાહ સુબહાનહુ તઆલા એક અજબ બનાવ, એક મિસ્ટીરિયસ ઇવેન્ટ કે જે રસૂલે ખુદાની જિંદગીમાં થયું, અને તે છે મેઆરાજ, કે જેમાં રસૂલે ખુદા અલ્લાહની મુલ્કની અમુક નિશાનીઓ જુએ છે, તેની ખિલકતની નિશાનીઓ જુએ છે. મેઆરાજનો બનાવ બતાવે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ખાલિક અને મખલુકનું એક નજદીકનું એન્કાઉન્ટર, એના બારામાં આ સેક્શનમાં ડિસ્કસ કરે છે. ઇન્શાલ્લાહ આપણે સેકન્ડ સેક્શનમાં આરાધના બારામાં વધુ ચર્ચા કરશું જ્યારે એ આયતો ઉપર આવશું. રસૂલે ખુદાને ઇન્સાન તરીકે અને અલ્લાહના આબ્દ તરીકે અલ્લાહ પાસે હાઈએસ્ટ દરજ્જો મળે છે. આ એક એવી મુલાકાત હતી કુદરતની કે જેણે હમણાં સુધી કોઈએ દુનિયામાં આનો એક્સપિરિયન્સને આવો અનુભવ નથી કર્યો અને કોઈ નહીં કરી શકે. ત્રીજા સેક્શનમાં અલ્લાહ લોકોની ખૂટી બિલીફ્સ અને જાહિલ લોકોના રસમો રિવાજ ઉપર ધ્યાન ખેંચે છે. ચોથા સેક્શનમાં અલ્લાહ તૌબાના બારામાં કહે છે કે તમે તમારી જિંદગીમાં ઘણા ગુનાહો કર્યા હો, તમારા બચપનમાં તમે ઘણા જિદ્દી હો અને ગુનાહો કરતા રહ્યા, પણ તોબાના દરવાજા તમારા માટે હંમેશથી જ્યાર સુધી તમે આ દુનિયામાં હશો ખુલ્લા જ રહેશે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેના બંદાઓ તરફ કોઈ દિવસ ગુસ્સે નથી થતો. તમે કોઈ મોટા ગુનાહો કર્યા હો પણ અલ્લાહના તોબાના દરવાજા ક્યારે પણ બંધ નહીં થાય. પાંચમા સેક્શનમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આખરાની વાત કરે છે, દુનિયા પછીની જિંદગી. જો લોકો આ બાબત ઉપર ઈમાન નથી રાખતા, તેઓનું ધ્યાન ખેંચે છે કે તમારી આજુબાજુ જુઓ, વિન્ટરમાં આ જમીન કેટલી સુકાઈ જાય છે અને મરી જાય છે, બધા ઝાડો લાકડા જેવા થઈ જાય છે, પણ જ્યારે વિન્ટર પસાર થઈ જાય છે તો અલ્લાહ ફરી જમીનને જીવતી કરે છે, અલ્લાહ વરસાદ મોકલે છે, સૂરજનો તડકો આવે છે અને બધું ફરી ઉગવા માંડે છે, ફૂલો ખીલે છે, ફળો ઉગે છે, વેજીટેબલ્સ ઉગે છે. તો અલ્લાહ કહે છે કે આ બધું તમારી આંખોની સામે થાય છે, તો તમને શા માટે માનવામાં નથી આવતું કે કયામત આવશે કે નહીં? છઠ્ઠા સેક્શનમાં અલ્લાહ આપણને દાવત આપે છે કે જૂની સિવિલાઇઝેશન આદ અને સમુદ્ર કે જેઓએ કુદરતની સામે બળવો કર્યો, ઘણા એડવાન્સ હતા ત્યારની ટેકનોલોજીમાં, પણ અહીં અલ્લાહ આપણા બધાનું ધ્યાન ખેંચે છે કે તમારી ટેકનોલોજી તમારા વખતમાં ભલે ખૂબ જ એડવાન્સ હોય, પણ જ્યારે ધેર ઇઝ અ ટોટલ ડીકે, અલ્લાહ આખી વસ્તીને નાબૂદ કરી નાખે છે, જ્યારે લોકોમાં વસ્તીમાં એક જાતનું મોરલ ચાલ્યું જાય છે, એટલો નફસા નફસીનો આલમ હોય છે, તો અલ્લાહ આપણને યાદી આપે છે એ અગાઉના નેશન જેવી તમારી ભૂલ ન થાય અને તમે આ રિપીટ નહીં કરતા. અને છેલ્લી આયતમાં લાસ્ટ સેક્શનમાં અલ્લાહ હુકમ કરે છે આપણે બધાને કે તમે હવે સજદામાં ચાલ્યા જાઓ અને અલ્લાહની નજદીકી મેળવો. હવે આપણે આ સૂરાની શરૂઆતમાં જોશું તો અલ્લાહ સિતારાની વાત કરે છે કે જ્યારે તે સેટ થતો હોય છે, આપણી શબ્દોમાં કહું કે સિતારો ખરી જાય છે, ધ ફોલિંગ ઓફ ધ સ્ટાર ઇંગ્લિશમાં એને કહે છે. અને સૂરા પૂરું થાય છે અલ્લાહના હુકમથી, કે અલ્લાહ હુકમ કરે છે કે હવે તમે સજદામાં ચાલ્યા જાઓ અને તમે મારી ઇબાદતમાં મશગુલ થાઓ. આપણે પહેલી આયત ઉપર આવીએ તે પહેલાં હું આહલુલ બેઇતની બે અહાદીસ આ સૂરા પડવાના ફાયદા સમજાવે છે તેને સમજાવું છું. કુરાન કરીમ છે, ઘણો જ જનરસ છે, કારણ કે તે તમને આ દુનિયામાં ફાયદાઓ આપશે અને આખેરામાં પણ ફાયદાઓ અપાવશે. સ્પિરિચ્યુઅલ બેનિફિટ છે, આમાં રૂહાની ફાયદાઓ છે. જે કોઈ સૂરતુન નજમને પડશે અને તેને સમજવાની કોશિશ કરશે તો તેને 10 રિવોર્ડ્સ, જેટલા લોકો રસૂલે ખુદા ઉપર ઈમાન લાવ્યા છે અને જેટલા લોકો રસૂલે ખુદાને જૂઠલાવ્યા છે, એટલા બધા લોકો ટાઈમ્સ 10 વખત, એટલો રૂહાની સવાબ આ સૂરાને સ્ટડી કરવામાં મળશે. જે કોઈ દરરોજ સૂરતુન નજમની તિલાવત કરશે, દિવસના કરે કે પછી રાતના કરે, આ તેની ડેઇલી રૂટીન હોય, તો ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે લોકો તેના ઘણા જ વખાણ કરશે, તેના ગુનાહોને માફ કરી દેવામાં આવશે, લોકોને તેની દોસ્તી પસંદ આવશે અને લોકોમાં એ ઘણો જ મશહૂર થશે. જે કોઈ રેગ્યુલરલી આ સૂરાની તિલાવત કરશે તો અલ્લાહ તેને આ તોહફો આપશે. હવે આપણે પહેલી આયા તરફ વળીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વન નજમી ઇઝા હવા. અલ્લાહ સિતારાની કસમ ખાય છે કે તે જ્યારે આથમે છે, વેન ઇટ ગોઝ ડાઉન. અલ્લાહ સુબહાનહુ તઆલા કુરાનમાં ઘણી વસ્તુઓની કસમ ખાય છે. દાખલા તરીકે સૂરતુ શમ્સમાં કહે છે વશમ્સી વદુહાહા. પછી સૂરતુલ આસરમાં કહે છે વલ આસર. સૂરતુલ ફજરમાં કહે છે વલ ફજર, સવારની કસમ ખાય છે. અહીં અલ્લાહ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓની કસમ ખાય છે, પણ આપણે ક્યાં આ નિશાનીઓ ઉપર ક્યારે વિચાર કરીએ છીએ? આ બધી નિશાનીઓની કસમ ખાય છે, પણ કમનસીબે આપણે એવા સમયમાં રહીએ છીએ કે આપણી નજર કાં તો ટીવીના સ્ક્રીન ઉપર હશે, અથવા તો આપણા ફોનના સ્ક્રીન ઉપર હશે, અથવા તો આપણે આઈપેડ લઈને બેઠા હશું ને આઈપેડના સ્ક્રીન ઉપર હશે. આપણે અલ્લાહની નિશાનીઓથી ઘણા દૂર નીકળી ગયા છે, આપણે એના ઉપર વિચાર પણ નથી કરતા, અને અલ્લાહને ખબર છે કે આપણે તેની નિશાનીઓ તરફ એક નજર કરીએ, કારણ કે આ નિશાનીઓ થકી તો આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની મારિફા મળશે, આપણે અલ્લાહને ઓળખી શકશું. વન નજમી ઇઝા હવા, જ્યારે સિતારો આઠમે છે. હવે નજમના ત્રણ યુસેજીસ કુરાનમાં છે, ત્રણ રીતે એને યુઝ એટલે ત્રણ મિનિંગ છે એનું જુદી જુદી આયતોમાં. જ્યારે જ્યારે આપણે નજમ શબ્દ જોઈએ છીએ તો આપણે તરત જ લાગે છે કે અલ્લાહ સિતારાની કસમ ખાય છે. એક બે એક્ઝામ્પલ્સ આપો કે જેમાં નજમ શબ્દ વાપરવામાં આવ્યું છે પણ એનું મિનિંગ સ્ટાર નથી થતું, સિતારો નથી થતું. ફોર એક્ઝામ્પલ સુરતુ નહર આયા નંબર 16 જેમાં અલ્લાહ નજમની વાત કરે છે કે જેનું મિનિંગ થાય છે આસમાનની સોલાર સિસ્ટમની બોડીઝ. અલ્લાહ ફરમાવે છે વાલા માતિન નજમોહમ યાહતદૂન. સિતારાની અલ્લાહ કસમ ખાય છે કારણ કે સિતારાઓ ગાઈડ કરે છે. રાતના જ્યારે લોકો દરિયામાં મુસાફરી કરતા હોય છે કે પછી રણમાં ડેઝર્ટમાં રાતના મુસાફરી કરતા હોય તો તેઓ પાસે કોઈ મેપ્સ ન હતા કે કંપાસ કે એવું કાંઈ ન હતું. તે લોકોનો કંપાસ આ સ્ટાર્સ હતા, આ સિતારાઓ હતા. સ્ટાર તરફ જોઈને તેઓ ગાઈડન્સ મેળવતા. તો પહેલું મિનિંગ નજમનું કુરાનમાં સેલેશિયલ બોડીઝને કહે છે જે આસમાનમાં છે. બીજું મિનિંગ નજમનું કુરાનમાં વેજીટેશન થાય છે. ફોર એક્ઝામ્પલ સુરતુર રહમાનમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આયા નંબર 6 કહે છે વન નજમુ વ શજરુ યસજુદાન. અહીં ઘણા મુફસ્સિરીન નજમનું મિનિંગ વેજીટેબલ્સનું કરે છે કે જે જમીન ઉપર ઉગે છે અને એનું કોઈ સ્ટેમ નથી હોતું, એનું કોઈ થડ નથી હોતું. અને પછી અલ્લાહ ઝાડની વાત કરે છે. એટલે અલ્લાહ કહેવા માગે છે કે વેજીટેબલ્સ કે જે સાવ જમીન ઉપર ઉગે છે અને લાંબા ઝાડ છે આ બધા મને સજદા કરે છે. વન નજમુ વ શજરુ યસજુદાન. જ્યારે જમીનમાં આપણે દાણા નાખીએ છીએ અને પાણી નાખીએ છીએ તો તરત જ એમાંથી બર્ડ્સ એટલે કે પાંદડા સ્પ્રાઉટ થાય છે. એવી જ રીતે કમ્પેર કરે છે કે આસમાનમાં ઓચિંતાના સિતારાઓ દેખાય છે અને તેઓની લાઇટ દેખાય છે. જેવી રીતે વેજીટેશન ઓચિંતાનું જમીનમાંથી ઉગે છે અને એવી જ રીતે રાતના સિતારાઓ ઓચિંતાના ચમકે છે. અને એનું ત્રીજું અર્થ સિતારાનું થાય છે જ્યારે કુરાન નજમ શબ્દ યુઝ કરે છે તો તે એક સ્પેસિફિક સિતારાની વાત કરે છે. અને નજમ સાકિબ સુરા 86 આયા નંબર 3 મુફસ્સિરીનું કહેવું છે કે આ એક સ્પેસિફિક સિતારો છે કે જે રાતના ઉગે છે અને બીજા બધા સિતારાઓ કરતાં ઘણો જ બ્રાઇટ હોય છે. મને બરાબર યાદ નથી પણ ગુજરાતીમાં આપણે એને ધ્રુવનો તારો કહેતા હતા અને હજુ એને કહે છે ધ્રુવનો તારો. તો હવે આપણે ફરી આ સૂરા ઉપર આવીએ. વન નજમી ઇદા હવા. ઘણી વખત કુરાનમાં અલ્લાહ કસમ ખાય છે લિટરલી અને ઘણી વખતે મેટાફોરિકલ હોય છે. સુરતુ શમ્સમાં જોશું વ શમ્સી વઝુહાહા વલ કમરે ઇદા તલાહા. અલ્લાહ સૂરજની કસમ ખાય છે કે જે ઓરિજિન ઓફ લાઈફ છે. બધી વસ્તુઓ સૂરજના આ તડકાથી આ સનશાઇનથી એની ગરમીથી કનેક્ટેડ છે. અને વલ કમરી ઇઝા તલાહા આ બધા આપણે લિટરલ મિનિંગ છે પણ આમાં જો આપણે સ્ટડી જ્યારે કરીએ છીએ તો આના ઘણા જ ઊંડા મિનિંગ્સ પણ છે. જેવી રીતે સૂરજ છે તે આપણી પૂરી જિંદગીનો મકસદ છે, એવી જ રીતે રસૂલે ખુદા રૂહાની જિંદગી આપે છે. સૂરજ અને ચાંદ બંને આસમાની છે, લોકોને ગાઈડ કરે છે. તેવી જ રીતે કુરાન પણ એક આસમાની કિતાબ છે, ઇટ્સ અ હેવનલી બુક. સિતારાઓ પણ આસમાની છે તો કુરાન પણ એક આસમાની કિતાબ છે. હવે અલ્લાહ કુરાન ઉપર ચર્ચા કરે છે. કુરાનની કેપેસિટીના બારામાં મુફસ્સિરીન લખે છે કે તે એટલું હલકું નથી. કુરાન ઘણી જ ભારે કિતાબ છે. સુરતુલ હશ્ર આયા નંબર 21માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે કે આ કુરાન જો કોઈ પહાડ ઉપર ઉતારવામાં આવ્યું હોત તો પહાડ છે ને ભાંગીને ભૂકો થઈ ગયો હોત એની હેબતમાં. આપણે ખબર છે કે પહાડો આપણે જ્યારે જોઈએ છીએ, મોટા મોટા પહાડો, તો કેટલા મજબૂત હોય છે. પણ સુર રસૂલનું જે કલ્બ છે કે જેની કેપેસિટી ઘણી મોટી છે. સુરા 73 આયા નંબર 5માં અલ્લાહ ફરમાવે છે, ઇન્ના સનુલકી અલેકા કૌલન સકીલા, એ મુહમ્મદ, અમે તારા ઉપર એક ભારે કિતાબ નાઝિલ કરશું. આ ફાઇનલ કિતાબ છે. એના પછી ન કોઈ પૈગંબર આ દુનિયામાં આવ્યા અને ન કોઈ કિતાબ આવી. આ કિતાબ પૂરી ઇન્સાનિયત માટે કયામત સુધી હિદાયતની કિતાબ છે. અને આખરી રસૂલ આ જવાબદારી આપવામાં આવી. આ એક મોટી જવાબદારી રસૂલના ખંભા ઉપર રાખવામાં આવી. ઇમામ અલી અલીસ્લામ એક વખત કુમેલનો હાથ પકડે છે, એના સહાબી હતા, અને ગામના આઉટસ્કર્ટ્સમાં લઈ જાય છે. ઇમામ કુમેલને કહે છે કે મને તમારી સાથે થોડીક ચર્ચા કરવી છે, કારણ કે બધાના કલ્બમાં આ ઇલ્મ લેવાની શક્તિ નથી. ઇમામ અલી અલીસ્લામ કુમેલને કહે છે કે આપણને અલ્લાએ જે કલ્બ આપ્યું છે તે રિસેપ્ટિવ છે. સૌથી ભારે તે કલ્બ છે કે જેમાં પોટેન્શિયલ છે, તાકાત છે કે આ ભારી ઇલ્મ લઈ શકે છે. કુમેલ સવાલ કરે છે કે આપણે આપણા કલ્બની કેપેસિટીને કેવી રીતે વધારી શકીએ. તો ઇમામ જવાબ આપે છે કે આપણે જો ગુનાહોથી દૂર રહીએ અને અલ્લાહ ઉપર પૂરો ઈમાન હોય તો આપણે આપણા કલ્બને એક્સપાન્ડ કરી શકીએ. જેવી રીતે નબી મૂસા અલૈહિસ્સલામ અલ્લાહ પાસે માંગે છે, રબ્બી શરહલી સદરી વયસ્સિરલી અમરી, આપણે તો આપણે પણ આ દુનિયાવી વસ્તુઓ માંગે છે, પણ આપણે અલ્લાહ પાસે આજે અરાફાનો દિવસ છે, અલ્લાહ પાસે માંગે કે આપણી રૂહાનિયતને બુલંદ કરે, આપણને તૌફીક આપે કે આપણે આ ઇલ્મ અને હિકમાને સમજી શકીએ. હવે આપણે આ સૂરાની આયતો તરફ વળીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વન નજમી ઇદા હવા, અલ્લાહ સિતારાની કસમ ખાય છે જ્યારે તે આથમે છે, વેન ઇટ સેટ્સ, વેન ઇટ ગોઝ ડાઉન. પણ જ્યારે આ આયતો તરફ નજર કરીએ તો આપણે જોશું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાનના બારામાં ચર્ચા કરે છે. તો આ સિતારા અને કુરાનના નુઝુલના બારામાં છે. મા ઝલ્લા સાહિબુકુમ વ મા ગવા, હકીકતમાં તમારો કમ્પેનિયન, તમારો સહાબી, ન તો એણે કાંઈ ભૂલ કરી છે કે ન તો તે ભૂલ પામ્યો છે. આ ઇન્ટરેસ્ટિંગ છે કે અલ્લાહ રસૂલને તમારો સહાબી કહીને એડ્રેસ કરે છે. આ એ નથી કહેતો કે આ તમારા રસૂલ છે, કારણ કે રસૂલ મક્કાના કાફિરો સાથે બોલે છે. બીજા મુફસ્સિરીન કહે છે કે અલ્લાહ મક્કામાં કુરૈશીને સમજાવવા માંગે છે, મુહમ્મદ ઇબ્ને અબ્દુલ્લાહ તમારી માટે કોઈ અજાણ્યો શખ્સ નથી, એ તો તમારા જ વચ્ચે મોટા થયા છે, તમારામાંથી જ છે. એવું નથી કે એ રોમથી આવ્યા છે, તેનો જન્મ પણ મક્કામાં થયો છે અને તમારા બધાની વચ્ચે જ મોટા થયા છે, તમારા દોસ્ત તરીકે તમારી સાથે વાતો કરે છે, તમે જ લોકો એને સાદિક અને અમીનનું ટાઇટલ આપ્યા છે. અહીં અલ્લાહ સહાબી કહીને ઇમ્પોર્ટન્સ આપે છે કે તમારી સાથે જ મોટા થયા છે રસૂલ, તમારો સહાબી છે. નબી યુસુફ જ્યારે કૈદખાનામાં હતા તો અમુક બીજા લોકો પણ હતા, તો તેઓ નબી યુસુફ અલૈહિસ્સલામને તેઓના કમ્પેનિયન્સ કહીને એડ્રેસ કરે છે. સહાબી છે એ બહુ એક ઓર્ડિનરી શબ્દ છે, એમાં કોઈ મેરિટ નથી, કોઈ હોદ્દો નથી. આવા ઘણા દાખલાઓ કુરાનમાં છે. અલ્લાહ નબી યુસુફને જ્યારે મચ્છીના પેટમાં વેલની પેટમાં હોય છે તો એને વેલના સહાબી તરીકે એડ્રેસ કરે છે. આયા નંબર 48. આયા નંબર 3માં આવીએ સુરતુન નજમનું, વમા યંતિકુ અનિલ હવા, અને વર્સ 4, ઇન હુઆ ઇલ્લા વહયુન યુહા. અલ્લાહ સુબહાનહુ તઆલા આ બે આયતોમાં ફરમાવે છે કે મારો રસૂલ તેની પોતાની મરજીથી કંઈ નથી બોલતો, અને ચોથી આયતમાં કહે છે પણ જે કંઈ કહે છે તે તેને વહી કરવામાં આવી છે, તેને અલ્લાહનો હુકમ આવે છે, તેના સિવાય તે બીજું કંઈ નથી બોલતા. આપણે આવતા લેક્ચરમાં આ સૂરાને ચાલુ રાખશું. બની શકે તો તમે દરરોજ તેની તિલાવત કરજો. અને હંમેશ મુજબ હવે તમને એક સ્ટોરી કહી અને આજના સૂરાને આજના લેક્ચરને પૂરું કરીશ. એક એપલનું ઝાડ હોય છે, તેમાં ઘણા બધા એપલ ઉગ્યા હોય છે. તો એક નાનકડું એપલ હોય છે, હજી એનું કલર ગ્રીન અને રેડ ચેન્જ થતું હોય છે રેડમાં. અને એક મોટું એપલ હોય છે, પવન ફૂંકાતો હોય છે, તો બંને એપલ હવામાં અહીંયાથી આમ ઉડતા હોય છે. કારણ કે એપલ એટલા ભારે ફ્રૂટ્સ નથી, તો આ મોટું એપલ છે તે નાના એપલને જુએ છે કે નાનું એપલ છે એ જે નાનકડી ડાળી ઉપર લટકતું હોય છે એને બહુ પકડી રાખ્યું હોય છે. તો આ મોટું એપલ એ નાના એપલને કહે છે કે તું કેમ આટલું એને પકડી લીધો છો, તને કેમ આટલો ડર લાગે છે? તો નાનું એપલ એ મોટા એપલને કહે છે કે તું નીચે જો, નીચે કેટલા કીડાઓ ફરે છે, કેટલા કેટરપિલર છે, કેટલા નાના નાના સાપ છે, એટલી જાતના ઓલા ઇન્સેક્ટ્સ ફરે છે કે જો હું અહીંયા પડીશ તો એ લોકો મને ખાઈ જશે. તો આ મોટા એપલના મોઢા ઉપર એક સ્માઇલ આવે છે. આ નાનાને કહે છે કે તને કેમ મોટું થવું છે, તને કેમ પડી નથી જવું? તો કે ના, મને મોટું એટલે થવું છે કે મારું હું મોટું થઈશ તો આ મારું શરીરનો રંગ છે એ હમણાં ગ્રીન ને રેડ જોઈન્ટ છે, મને ખબર છે મારું શરીરનું કલર રેડ થઈ જાય. કે પછી શું થશે? તો કે રેડ થશે, પછી તડકો આવશે તો એના ઉપર શાઇન થશે, અને હું એટલું બધું બ્યુટિફુલ ફ્રૂટ તરીકે હોઈશ ઝાડમાં. તો મોટું એને પૂછે છે કે તો પછી શું થશે? તો કહે છે કે જો હું આ ઝાડમાં આટલું મોટું ખૂબસૂરત એપલ હોઈશ તો જ્યારે લોકો અહીંયા ઘણા એની ફેમિલી સાથે પસાર થશે આ આપણા બાગમાંથી, તો એની સાથે એ લોકોના બચ્ચાઓ હશે. તો કહે છે પછી શું થશે? તો કે આ બચ્ચાઓ છે ને એની મા પાસે કે એના બાપ પાસે જીદ કરશે, એ લોકોને મને પસંદ કરશે. તો કે હું એ લોકો મને પસંદ કરશે તો કે પછી શું થશે? તો કે એ લોકો આ જે બાગનો માલિક છે એની પાસેથી મને વેચાતું લઈ લેશે. એ છે અચ્છા, તો પછી શું થશે? તો કે પછી તો એ લોકો મને એ લોકોના ઘરે લઈ જશે. તો એને આ મોટું એપલ કહે છે ને પછી શું થશે? તો કે ઘરે એના ડાઇનિંગ ટેબલ ઉપર એક બાઉલમાં એ મને બીજા ફ્રૂટ સાથે રાખશે. કે ઓકે, પછી શું થશે? કે બીજા દિવસે જ્યારે એની મા આ બચ્ચાની મા એનું જે લંચ બોક્સ બનાવતી હશે એમાં એ મને નાખશે કે બચ્ચું સ્કૂલમાં લઈ જાય. કે અચ્છા, પછી શું થશે? તો કે હવે ઓલું નાનું એપલ હોય છે એના હોઠ ધ્રુજવા માંડે છે, એને ખ્યાલ આવે છે કે ઓલું સવાલ કરે છે મોટો એને કે પછી શું થશે, તો કે પછી બ્રેક ટાઈમ આવશે તો એ આ એપલ કાઢીને ખાશે, મને ખાશે, કે પછી ટાઈમ પસાર થઈ જશે, એનું પેટ ભરાઈ જશે તો મને નીચે ફેંકી દેશે. હવે બંને શાંત થઈ ગયા. તો મોટું એને સમજાવે છે એપલને કે જો આ દુનિયામાં બધાનું મકસદ જુદું છે, આપણી જિંદગીનું મકસદ એ છે કે આપણે આ જિંદગીમાં ઝાડ ઉપર આવીએ છીએ અને આપણે એક ફળ છે, એક ફ્રૂટ છે, એક રિસ્ક છે કે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇન્સાન માટે બનાવે છે, ને આપણે એ લોકો ફેંકી પણ દે ને તો આપણું એવું અલ્લાહએ આપણામાં તાકાત આપી છે કે આપણા જ દાણા, આપણા જ જે અંદર સીડ્સ હોય છે એ જ ફરી પાછા જમીનમાં જાય છે અને ફરી બીજા ઝાડ ઉગે છે. આપણું જિંદગીનું મકસદ જ એ છે કે આપણે મરીને બીજાને ઉગાડીએ છીએ. નાનો એપલ શાંત થાય છે, ફરી હવાના ઝપાટા આવે છે અને ફરી બંને હવામાં ઉડતા હોય છે. બસ આખિરમાં દુઆ છે કે પાક પરવરદિગાર આપણા ગુનાહોને માફ કરે, આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે, આપણા જમાનાના ઇમામને ઝુહૂર ફરમાવે અને તેની ઝુહૂરીમાં સેલો આસાની હોય અને આપણને એની ખિદમતમાં શામિલ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.